જે પીઢ પરાઈ જાણે રે. નરસિંહ મહેતા એવા ડાયા કે વૈષ્ણવજન તો તેને કહીએ ત્યાંથી શરૂઆત કરી અને છેલ્લે કુળ 71 તાર્યા ત્યાં સુધીમાં એકે લક્ષણ એવું નથી મૂક્યું કે ઝટ પકડાય. એમણે એમ કહ્યું હોત તો સારું કે રામનામની ચાદર ઓઢી હોય એ વૈષ્ણવ, રુદ્રાક્ષની માળા પહેરે એ વૈષ્ણવ, કપાળે મોટો ચાંદલો કરે એ વૈષ્ણવ, પણ આવું એકેય લક્ષણ આમાં નથી. આમાં લક્ષણ તો એ છે કે જે પીડ પરાઈ જાણે રે, પર દુઃખે ઉપકાર કરે તો એ મન અભિમાન આણે રે. જીહવા થકી અસત્યને બોલે, પરસ્ત્રી જેને માતરે. એકે લક્ષણ આમાં એવું નથી કે જે બહારથી ઓળખાય. સદગુરુનું એકે લક્ષણ એવું નથી કે આપણે બહારથી ઓળખી શકીએ. 5 ફૂટની ઊંચાઈ હોય તો તે સદગુરુ, આટલી લાંબી દાઢી હોય તો તે સદગુરુ, આટલા મોટા વાળ હોય કે માથે ટાલ હોય તે સદગુરુ, માળા ફેરવતા હોય તે સદગુરુ. સદગુરુ દૂધ જ પીવે છે, બીજું કાંઈ ખાતા નથી, આવું કહ્યું હોત તો કેટલું સરળ થાત. સદગુરુનું એકે લક્ષણ આમાં નથી, પણ જે 5 લક્ષણો છે તે અત્યંત મહત્વના છે. આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ અપૂર્વ વાણી પરમશ્રુત સદગુરુ લક્ષ.
એક આત્મજ્ઞાનની વિશે જેમની સ્થિતિ છે, આત્મજ્ઞાન શબ્દ જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે આત્મા છે, નિત્ય છે, કર્મનો કર્તા ભોક્તા છે, આત્મા અવિનાશી છે, આત્મા મુક્ત છે, આત્મા અજર છે, આત્મા મરતો નથી, જન્મતો નથી, આ કડીબત બોલી જવું તે આત્મજ્ઞાન નથી પણ શબ્દો છે. આત્મજ્ઞાની એટલે આત્મ અનુભવ જેને થયો છે તે શાસ્ત્રોથી શબ્દોથી જાણીએ તો ખરો, પણ જેને પ્રત્યક્ષ અનુભવ થયો છે, જેને અંદરમાં અનુભૂતિ થઈ છે તે. આનંદ ઘનજીએ કહ્યું, અનુભવ કલિકા જાગી, મતિ મેરી આત્મ સ્મરણ લાગી. જેમ છોડ ઉપર કળી ખીલે છે તે સંદેશ આપે છે કે ફૂલને આવવાની તૈયારી છે, ફૂલ સમાચાર આપે છે કે હવે ફળ આવવાની તૈયારી છે. આત્મ અનુભવ થાય છે તે કહે છે કે હવે તમારી વૃત્તિને બહારમાંથી અંદર લાવી શકશો અને અંદરમાં ઠરશો. તમે અંદરમાં ઠરશો ત્યારે સમ્યક ચારિત્રની પ્રાપ્તિ થશે, અને જેવા સમાચાર મળે છે કે સમ્યક ચારિત્ર પ્રાપ્ત થયું છે તેની સાથે ખબર પડશે કે મોક્ષનું ફળ બેસશે. આવી ક્રમિક સાધના જેમના જીવનમાં થાય, આવી ક્રમિક ઘટના જીવનમાં ઘટે તેને આત્મ અનુભવ થયો છે. આત્માને શાસ્ત્રોથી જાણવો એક વાત, આત્માને વર્ણવો બીજી વાત, આત્મા વિશે વાત કરવી એ ત્રીજી વાત. ઉપનિષદમાં કહ્યું છે કે કશ્ચિત વદતી આત્મા, કોઈક જે આત્માની વાત આશ્ચર્યમુગ્ધ બનીને કરે છે, કોઈક આત્માની વાત આશ્ચર્યમુગ્ધ બનીને સાંભળે છે, કોઈક જ આત્માની વાત આશ્ચર્યમુગ્ધ બનીને બીજાને કહે છે. પણ આ બધામાંથી આત્માનો અનુભવ કરનારા કોઈક જ હશે.
જેવો આત્મા અનુભવ થાય કે અંદર ઘટના ઘટે છે, અંદર પરિવર્તન થાય છે, અંદર બદલાઈ જાય છે, છોકરીને ખબર પડે કે મારું સગપણ થયું કે તરત જ તેને ખબર પડી જાય છે કે હવે આ ઘર મારું. તમે મજાકમાં અમે મજાકમાં કહીએ છીએ કે સગપણ થયું ન હોય અને પાડોશમાં છોકરો રહેતો હોય અને કેટલો વખત રસ્તા ઉપરથી આવન જવન કરતો હોય તો પણ કંઈ ન થાય, પણ એક વખત તેની સાથે સગપણ જો થાય અને પછી ખબર પડે કે એનું માથું દુખે છે તો અહીં દુખાવો ચાલુ થઈ જાય. સગપણ થયું ને, સંબંધ થયો ને, સંબંધ થયો એટલે અંદરની અવસ્થા બદલાઈ ગઈ. આત્મામાં એક વખત અનુભવ થાય તો અંદરની અવસ્થા બદલાઈ જાય. અનુભવ રસમે રોગ ન શોકા, લોકવાદ સબ મેટા, કેવલ અચલ અનાદિ અબાધિત શિવ શંકર કા ભેટા. અનુભવનો રસ જેણે ચાખ્યો તેના મનના રોગ મટી ગયા, તેનો શોક મટી ગયો. ઘણા લોકોનું શરીર ઘણું તંદુરસ્ત હોય છે, 80 ની ઉંમરે પણ ઘણા તંદુરસ્ત માણસો હોય છે અને એમ કહેતા હોય કે હજુ બે લાડુ ખાઈ શકું છું, પણ તેને પૂછીએ કે મનની શું હાલત છે તો કહે કે એ પૂછશો નહીં, મનમાં ઘણા ગોટાળા છે. જેવો આત્મ અનુભવ થાય કે તરત મનના બધા રોગ ખરી પડે, મન નિરોગી થઈ જાય. શરીર નિરોગી જેવું એક વાત છે, પણ મન નિરોગી હોવું બહુ અદ્ભુત વાત છે. મનના અનેક રોગો છે, ક્રોધ એ રોગ, અહંકાર એ રોગ, માયા એ રોગ, માન એ રોગ, મત એ રોગ, અઠાગ્રહ એ રોગ, કામવાસના એ રોગ, ઈર્ષા એ રોગ, દ્વેષ એ રોગ, હિંસા અસત્ય એ રોગ, તિરસ્કાર એ રોગ. જેવો આત્મ અનુભવ થાય કે મનના આ બધા રોગો મટી જાય, મનમાં એક પણ રોગ ન રહે. ઈશાવાસીય ઉપનિષદમાં કહ્યું કે જેને આત્મ અનુભવ થયો છે તેનું એક લક્ષણ છે, તેને જગતમાં કોઈ જીવો પ્રત્યે તિરસ્કાર ન હોય, એને ઘૃણા ન હોય, એની આંખમાંથી, એની વાણીમાંથી, એને હૈયામાંથી પ્રેમ ટપકતો હોય, એના સમગ્ર અસ્તિત્વમાંથી પ્રેમ ટપકતો હોય, એના જીવનમાં પ્રેમનો સાગર લહેરાતો હોય, તેને ભેદ નથી, પક્ષપાત નથી, મારા તારાપણું નથી, આ મારો છે અને આ પારકો છે એવી ગણતરી હવે એને મટી ગઈ છે. એને તો મિતિમિર સર્વ ભૂયેષુ, જગતના તમામ પ્રાણીઓ પ્રત્યે અંદર મૈત્રીભાવ હોય, આત્મ અનુભવ થાય અને પરિવર્તન ન થાય, આત્મ અનુભવ થાય અને અંદરથી બદલાઈ ન જવાય, બદલાઈ ન જાય, આત્મ અનુભવ થાય અને અંદર ક્રાંતિ ન થાય, આવું ન બને.
બસ પછી
ગઈ દીનતા સબ હી હમારી, પ્રભુ તુજ સમકિત દાન મેં, પ્રભુ ગુણ અનુભવ કે રસ આગે, આવત નહીં કોઉ માન મેં. ઉપાધ્યાય અશોક વિજયજી મહારાજ. આત્માનો અનુભવ થાય કે તેના હૃદયમાં એક મસ્તી આવી જાય, એક ખુમારી આવી જાય, દીનતા લાચારી ચાલી જાય, એના જીવનમાં ક્યારેય પણ દંડ અને મૂંઝવણ ન હોય. પહેલું લક્ષણ આત્માનુભૂતિ, આ પાયાનું મહત્વનું લક્ષણ છે. આના ઉપર સદગુરુની ઇમારત છે. સદગુરુના જીવનમાં કોઈ પણ સૌથી મોટી ઘટના હોય તો જે આત્માની વાત શાસ્ત્રો કહે છે, જે આત્માની વાત પ્રવચનમાં થાય છે, જે આત્માનું વર્ણન વેદો અને આગમો કરે છે, જે આત્માનું વર્ણન જ્ઞાની પુરુષો કરે છે, એવા આત્માનો એમને પ્રગટ અનુભવ થઈ ગયો છે. આ અદ્ભુત વાત છે. અનંતકાળમાં અનંતવાર બાકી બધું જ કર્યું, પણ આત્માનો અનુભવ કર્યો નથી. હીરો ઘોગે જઈ આવ્યો, દેલે હાથ દઈ આવ્યો, બધું જ કર્યું પણ આ ન કર્યું. હજુ એ ન આવ્યો મારગડાનો અંત. જેમણે આત્માનો અનુભવ કર્યો છે તેમની પાસેથી આત્માની ઝલક મળશે. જેમણે આત્માનો અનુભવ કર્યો છે તેમની પાસેથી આત્માની વાત મળશે. જેમણે આત્માનો અનુભવ કર્યો છે તેમની પાસેથી આત્મદર્શનની કેળી મળશે. જે પોતે જાણતો જ નથી અને અનુભવ થયો જ નથી તેની પાસેથી કેળી ક્યાંથી મળશે? આત્મજ્ઞાન વિશેની જેની સ્થિતિ છે, એટલે આત્મા વિશે જેની સ્થિતિ છે, શરીર તો ગમે ત્યાં કામ કરતું હશે, પણ એ રહ્યા છે આત્મામાં. પૂજ્ય હરિભદ્રસુરી મહારાજે બે શબ્દો આપ્યા છે, ચિત્તપાતી અને કાયપાતી. શરીર તો સંસારમાં છે, શરીર કાર્યોમાં છે, પણ મન તો આત્મામાં છે, સ્થિર થયું છે. આત્માનુભવમાં જેમની સ્થિતિ છે એટલે પરભાવની ઈચ્છાથી જે રહિત થયા છે, હવે એમને પરભાવની ઈચ્છા રહી નથી, કંઈ પણ જોઈતું નથી. જાકું કછું ન ચાહીએ વો સાહન કો સા, એ મસ્તી એમનામાં આવી ગઈ છે.
બસ હવે કઈ ગાથા શરૂ થાય છે? આજથી દસમી ગાથા શેના વિશે છે?
સદગુરુના લક્ષણ.
કેટલો ક્રમ જળવાય છે. નવમી ગાથામાં શું કહ્યું? સાધનાનો પ્રારંભ પોતાને લક્ષ્ય થાય આત્માનો, પછી જ થાય. તો એ આત્માનો લક્ષ્ય કેવી રીતે થાય? સદગુરુના ચરણ સેવાથી. સદગુરુના ચરણ પૂર્વે સેવ્યા છતાં લક્ષ્ય કેમ ન થયો? પોતાનો પક્ષ છેડો નહીં. જો પોતાનો પક્ષ છોડી દે તો શું લાભ થાય? પરમાર્થને પામે. અને પરમાર્થને પામે એનો મતલબ શું? નિજ પદનો લક્ષ્ય થવો જોઈએ. કોની પાસેથી થાય? સદગુરુને ચરણના સેવાથી. તો એ સદગુરુ કેવા હોય? મારે આત્માનો લક્ષ્ય કરવો છે, પરમાર્થને પ્રાપ્ત કરવું છે, અનંતકાળમાં યોગ બનવા છતાં આત્માર્થ પ્રાપ્ત થયો નથી. આ બધી સમસ્યા શિષ્યોના છે. આ બધો શરૂઆત શિષ્યોના પક્ષેથી છે, ગુરુના પક્ષેથી કંઈ નથી. આ વાત બરોબર જો બેસી જાય, આત્મસિદ્ધિની આ મૂળભૂત રચનાના મૂળમાં મુમુક્ષુ છે, સાધક છે, જિજ્ઞાસુ છે, આત્માર્થી છે, કે જેને એમ થાય છે કે અનંતકાળમાં શું આવું કંઈ નહીં થયું હોય તો કે થયું છે, તો બાકી શું રહ્યું છે? તો કે તે સદગુરુ પણ મળ્યા છે, એને પણ સેવ્યા છે, પણ તારો પક્ષ છોડ્યો નથી. એટલે શું થયું? તો કે પરમાર્થનો લક્ષ્ય ન મળ્યો, બાકીની બધી ડાયડાઈ વાત શીખી ગયો સદગુરુ આગળથી. એટલે પોતાનો લક્ષ્ય થયો નહીં. હવે લક્ષ્ય વિના સાધના તો ઘણી વાર કરી, તો એકેય સાધના ફળીભૂત થઈ નહીં. વ સાધન બાર તદપી કછુ હાથ હજુ ન પડ્યો. એની વાત કરીને કે સાહેબ તમે નવમી ગાથામાં આટલી મહત્વની વાત મૂકી કે અનાદિના પરિભ્રમણમાં મારી ભૂલ ક્યાં થઈ, તો હવે એ ભૂલ ન થાય. હવે એ ભૂલ ન થાય તો મને તમે સદગુરુ ક્યાં, એ તો કયો? કદાચ મેં સાચા સેવ્યા હોય, ખોટા સેવ્યા હોય, અને હજી પણ હું ખોટા સેવતો જાઉં. હજી કાચના કટકા છાતીએ બાંધીને ફરું અને માનું કે મને રત્ન મળ્યું છે, મણી મળ્યો છે. પણ તને મણીને કાચમાં ખબર નહીં પડે તો તું ફરીથી પાછા કાચના કટકા બાંધીને જ ફરીશ. તો કેટલી સરસ વાત મૂકે છે કે આ બધી શિષ્યના પક્ષે છે. સદગુરુનું ઓળખાણ એ પણ શિષ્યના પક્ષે કરાવે છે. ગુરુને કંઈ પોતાને ઓળખાવાની જરૂર નથી, એ તો આત્મરૂપ છે. આ બધી વાત કોના માટે છે? શિષ્યને માટે. દસમી ગાથામાં આખું અનાદિકાળથી જે ભૂલ થઈ છે એ ભૂલ હવે ન થાય, એનો જબરજસ્ત ટર્નિંગ પોઈન્ટનો માર્ગ છે કે તું પેલા ઓળખી લેજે કે તારે કોની પાસેથી આત્મા પ્રાપ્ત કરવો છે, કેનાથી તારા જીવનમાં આ પરમાર્થ જીવનું નિજપદનું લક્ષ્ય બંધાશે, ક્યારથી તારી સાધના પરમાર્થ માર્ગની સાધના થશે. તો અમે તમને એ સદગુરુના લક્ષણ કહીએ છીએ. હવે એ લક્ષણની અંદર શું કહ્યું? પેલું લક્ષણ શું કીધું? આત્મજ્ઞાન. શું કહ્યું છે નોંધની અંદર? આત્મજ્ઞાન કેવું? પરભાવની ઈચ્છાથી જે રહી ત્યાં. મોટામાં મોટું લક્ષણ જો પકડાય તો પરભાવ એટલે આત્મા સિવાયના તમામ જગત. આત્મા સિવાયનું તમામ જગત એમાં જો એને ઈચ્છા થઈ, એ પછી વસ્તુ હોય કે વ્યક્તિ હોય, વ્યક્તિ હોય કે વસ્તુ હોય, જો એની અંદર એને ઈચ્છા થાય કે મને આ જોઈએ, મને આ જોઈએ, મને આ જોઈએ, મને તે જોઈએ, આ બધા પરભાવની ઈચ્છાના લક્ષણો છે. એનાથી જે રહિત થયા છે, પ્રભાવની ઈચ્છા ક્યારે તૂટે? વાંચો ને, નોંધ વાંચીને કહું, કાંઈ વાંધે નહીં, ઉતાવળ નથી. આપણે પરભાવની ઈચ્છાથી રહિત ક્યારે થવાય? પોતાના આત્મામાં સ્થિતિ હોય તો થાય. પોતે પોતામાં સ્થિત હોવું જોઈએ. મને મારામાં સંતોષ હોય તો હું કોઈની આશા ન કરું, પણ મને મારામાં અસંતોષ હોય તો દુનિયા આખી પાસેથી યાચના કરું. તો પ્રભાવની ઈચ્છા ક્યારે મટે છે, એનાથી રહિત ક્યારે થવાય છે, કે પોતાના સ્વભાવમાં જેની સ્થિતિ છે. આત્મજ્ઞાન એટલે શબ્દ એનો અર્થ આ નથી સમજાવતો આપણને ચારેય બાજુ. એટલે શું આત્મજ્ઞાન હોય એટલે બસ આત્માના છ પદ જાણે છે, આત્માના લક્ષણ જાણે છે, આત્માના ગુણ જાણે છે અને બોલ બોલ પોપટની જેમ કરે છે. આત્મા છે, નિત્ય છે, કર્મ છે, કર્તા છે, ભોક્તા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે, એ મરતો નથી, એ જન્મતો નથી, એ આમ છે તેમ છે બોલ્યા કરે, એ સમજે છે કે આ બધું આત્મજ્ઞાન છે. ખ્યાલ આવે છે? એને શબ્દમાં આત્મજ્ઞાન છે, અનુભૂતિમાં આત્મજ્ઞાન નથી. કારણ કે આત્મજ્ઞાન હોય તો આત્મજ્ઞાનમાં સ્થિતિ થાય પોતાના ગુણમાં, તો પ્રભાવની ઈચ્છાથી પ્રભાવની ઈચ્છા રહેતી હોય, થતી હોય અંશે પણ, તો શું સમજવું? એટલું આત્મજ્ઞાન ઊણું છે, અધૂરું છે, એટલી હજુ એની સ્થિરતા થઈ નથી. આત્મજ્ઞાનને વિશેષ જેની સ્થિતિ છે, અસ્થિતિ અને નાસ્તિથી કેવી રીતે સરસ સમજાવે છે કે સાહેબ આત્મજ્ઞાનને વિશે સ્થિતિ છે એમાં કેવી રીતે જાણી શકીએ? તો કે જેને પ્રભાવની ઈચ્છાથી જે રહિત થયો હોય તે. તો કોઈ વ્યક્તિને અમારે સદગુરુ ગણવા છે એ આત્મજ્ઞાની છે કે કેમ? આ લક્ષણ મુમુક્ષુએ જાણવાનું છે, શિષ્યએ જાણવાનું છે, ગુરુએ નથી જાણવાનું. જે શોધવા નીકળો છે, જેને સદગુરુ જોઈ છે, જેને લક્ષ્ય કરાવવો છે, જેને પરમાર્થ મેળવવો છે, એને જાણવાની જરૂર છે. કૃપાળુ દેવ એના માટે કહે છે, આત્માર્થી માટે કહે છે કે અમે તને ઓળખાણ કરાવી લ્યો, કે જેને આત્મજ્ઞાન છે એટલે જેની આત્મામાં સ્થિતિ છે. અને પ્રભાવની આત્મામાં સ્થિતિ એટલે શું સાહેબ? તો કે પ્રભાવની ઈચ્છાથી રહિત છે. વાત પકડાય છે? આત્મજ્ઞાન શબ્દનો કયા પ્રકારનો હેતુ, અર્થ કરવો, આશય શું, મર્મ શું, એ મર્મ પકડાય છે? એટલે આપણને તો કેટલાય આત્મજ્ઞાનીઓ દેખાતા હોય તો કે છે કે આત્મા વિશે બોલવું એક વાત છે, આત્મા વિશે જાણવું બીજી વાત છે, આત્મા વિશે વાંચવું ત્રીજી વાત છે, પણ આત્માનો અનુભવ હોવો એ અલગ જ વાત છે. અને આ જે લક્ષણ કીધા છે એ લક્ષણની વિશેષતા શું છે? એટલે આ લક્ષણ કયા છે એની વિશેષતા શું છે? આ લક્ષણની બાહ્ય નથી, એક પણ લક્ષણ બાહ્ય નથી. એક પત્ર આવે છે, જ્ઞાની ને અજ્ઞાની નો ભેદ કેમ કરવો? તો વિલક્ષણતા શબ્દ છે, જ્ઞાનીમાં વિલક્ષણતા હોય છે. આ વિલક્ષણ છે એનું, જ્ઞાનીનું વિલક્ષણ શું છે? તો કે જ્ઞાનીના જે લક્ષણો કયા છે તે બધા આંતરિક છે, બાહ્ય નથી. ઉદાહરણ આપ્યું છે નરસિંહનું. નરસિંહે વૈષ્ણવોના લક્ષણ કેવા કીધા છે? તો કે આંતરિક કીધા. ક્યાંય ન કીધું કે તુલસીની માળા પહેરે એ વૈષ્ણવ, ચાંદો કરે એ વૈષ્ણવ, આમ શાલીગ્રામ ખિસ્સામાં રાખે એ વૈષ્ણવ, જ્યાં જ્યાં બેહી જાય ચોકો કરીને એ વૈષ્ણવ નથી કહ્યું. એને એક એક લક્ષણ કીધા શાંતિથી નરસિંહે, એ બધા આંતરિક કીધા. હમણાં જો બાહ્ય લક્ષણ કીધા હોય તો વૈષ્ણવને શોધવો સરળ થઈ જાય, અને ભેદ પાડવા કે આ વૈષ્ણવ નથી એમ પણ નક્કી કરવું સહેલું થઈ જાય કે આ નથી. કાં એને ચાંદલો કયો કર્યો છે, મોટો કર્યો છે, લાંબો કર્યો છે, ત્રિશુલ કર્યું છે, આવું કર્યું છે, ત્રિપુંડ કર્યું છે, કેમ કે લક્ષણ કીધું છે વૈષ્ણવ આ હોય. કેટલી કેટલી પ્રકારની ખૂબીઓ છે! અરે એક એક ગાથા વાંચીએ તો આપણા તો અનંત કાળનું અજ્ઞાન ટળી જાય. આ આત્મસિદ્ધિ કેટલું મહિમાવંત શાસ્ત્ર છે! જ્ઞાનીને ઓળખવા છે, જ્ઞાનથી ઓળખો, ગુણથી ઓળખો, વેશથી નહીં, ચિહ્નથી નહીં, લિંગથી નહીં, બહારના વૈભવથી નહીં, ભપકાથી નહીં, પ્રસિદ્ધિથી નહીં, સત્કારથી નહીં, માનથી નહીં, એના જય જયકારથી નહીં, એને કેટલું ટોળું ભેગું થાય છે એનાથી નહીં. આ જ્ઞાનીનું ઓળખાણ નથી. એટલે કહ્યું કે સદગુરુ આટલા ફૂટનો હોય, આટલી લાંબી દાઢી હોય, આટલા એને બેરખા પહેર્યા હોય, આટલી માળા ધારણ કરી હોય, આટલી જટા ધારણ કરી, એ સદગુરુ ક્યાંય કીધું નથી. તો સરળતા સાહેબ આવા લક્ષણ મૂક્યા એના કરતા ચિહ્નના લક્ષણ મૂક્યા હોત તો અમારા માટે કેટલું સરળ થાત, કે રજોણો કેટલો લાંબો છે, મુપત્તી છે કે નહીં, અને હોય તો ટૂંકી છે કે મોટી છે. બહુ સરસ અમારે, અને નથી જવા દો એ ગુરુ નો હોય. બાહ્ય લક્ષણ મુકત તો આપણા માટે કેટલું સરળ થાત ઓળખવાનું, પણ જ્ઞાની કે છે ઓળખવાનું સરળ થાત ને એમ નહીં, પણ તો કદી ન ઓળખી શકત. અંતરદશા ઓળખા વિના તું કદી સત્પુરુષનું ઓળખાણ કરી શકે નહીં, અને એટલે અનંતકાળમાં જે ભૂલ રહી ગઈ છે એ પાછી ફરી રહી જશે. તો મહામહેનતે એક આવો અમૂલ્ય અવસર મળ્યો કે અમને જ્ઞાની પુરુષનો યોગ થયો અને ઓળખતાનું આવડ્યું. ભલે કૃપાળુદેવનો વિયોગ છે, મહાવીર પ્રભુનો વિયોગ છે, કેવડીનો વિયોગ છે, પણ એને જે માર્ગ બતાવ્યો છે, એને જે બોધ આપ્યો છે, એ તો બોધ સ્વરૂપ છે કે નહીં? એ બોધની અંદર એને કહ્યું છે કે આવી અમારી જ્ઞાનીની જાત એને ઓળખવાના લક્ષણ. બધા લક્ષણ આંતરિક છે, દશાના છે. એટલે કહ્યું જાતિ વેશનો ભેદ નહીં. દ્રવ્ય લિંગ અને ભેદો જે વ્રતના રે, દ્રવ્ય દેશ કાળાદિ ભેદ, પણ જ્ઞાનાદિની જે શુદ્ધતા રે તે ત્રણેય કાળે. કૃપાળુ દેવને સમગ્રતાથી ઓળખો. એક એક ગાથા આવે ત્યારે સમગ્ર એનો વચનામૃત, એનો બોધ એકદમ આપણે આંખની સામે સ્ક્રીન ઉપર દેખાય એમ દેખાવા માંડે, કે આ પુરુષે આપણને સદગુરુનું ઓળખાણ બાહ્ય ઓળખાણથી પર રહીને કરાવ્યું છે. એટલે ઉપદેશ સાયમાં લખ્યું કે સદગુરુનો શરીર એ સદગુરુ નથી. શું મૈંડા છો ઊંધે કાન પડીને? શરીર તો પુણ્યની પ્રકૃતિ છે, પુણ્યનું ઉપાર્જન છે. નામ પ્રકૃતિ સારી હોય તો રૂપાળો હોય, પ્રતિભાવાન હોય, પર્સનાલિટી હોય, એવા તો સિનેમાના સ્ટાર પણ હોય છે. તો આ તો રોક સ્ટાર અને ફિલ્મ સ્ટારના લેખાજોખા લઈને સદગુરુ શોધવા નીકળ્યા છે. ખ્યાલ નથી આવતો. એટલે વેદાંતની અંદર કેટલી વાત આપી છે જનક વિદેય વખતે, એ અષ્ટાવક્ર કહે છે કે આ તો ચમારોની સભા છે. હતા બધા પંડિતો, બધા વિદ્વાનો હતા, વેદાંત નિષ્ઠ હતા, અને વિદેય પૂછે છે કે તમે આવું ભાષા કેમ વાપરી? તો અષ્ટાવક્રના પ્રવેશ વખતે આ બધા લોકો હસવા માંડે. આ શું આપણી યારે ચર્ચાર્થ કરશે? આ શું આપણી યારે તત્વાર્થ કરશે? આને શું ખબર પડે? અને જુઓ તો ખરા, જેના આઠે અંગ વાંકા છે. તો રૂડો રૂપાળો હોય એ સદગુરુ હોય? એ નામ પ્રકૃતિ છે, એ અશુભ હોય ને શુભ પણ હોય શકે છે. સદગુરુ રૂપાળો હોય આપણે રૂપાળો હોવા જોઈએ, પછી તેવું થાય. લક્ષ્ય નથી, ખ્યાલ નથી આવતો. આની વિશેષતા કૃપાળુ તો વિલક્ષણ શબ્દ બહુ સરસ વાપર્યો છે કે જ્ઞાની અજ્ઞાનીના ભેદ કરો, વિલક્ષણતાથી કરો. વિલક્ષણ એ એવું એનું વિશેષ સ્વરૂપ છે કે જે કોઈ કાળે અજ્ઞાનીમાં હોઈ શકે નહીં. જ્ઞાનીનું વિલક્ષણ સ્વરૂપ પકડાય, સમજાય, ઓળખાય, બરોબર ઓળખાય, તો આપણને જ્ઞાની અજ્ઞાનીનો ભેદ કરવો સુગમ થાય, સરળ થાય. કારણ કે એ લક્ષણ એવું છે વિલક્ષણતાનું, જ્ઞાનીની પાસેનું, કે અજ્ઞાનીમાં કોઈ કાળે સંભવી શકે. હજી તો પેલા લક્ષણની વાત કરે છે કે આત્મજ્ઞાન વિશે જેમની સ્થિતિ છે, એટલે આ આત્મા વિશે બોલતો એમ નહીં, શબ્દોથી નહીં, પણ પ્રત્યક્ષ અનુભૂતિ જેને છે, આવી જે સ્થિતિ છે એ વાત કરે છે. એટલે એના ઉપર આપણને પેલી ગાથામાં આપણે થોડું વિવરણ કરીએ છીએ કે આનંદ ગંજીએ એક ઉપમા આપી છે. શેની આપી છે? કડી ખીલી છે. જ્યારે કોઈ છોડ વાવ્યો છે તો એ છોડ વાવ્યો છે એની કડી ખીલી છે. કડી ખીલી છે એટલે શું બતાવે છે? ફૂલ આવવાની તૈયારી છે, અને ફૂલ આવશે એટલે ફળ પણ બેસવાનું છે. એમ જેને આત્માનો અનુભવ થયો છે, અનુભવ કલિકા જાગી, ઘટમે અનુભવ કલિકા જાગી, જો આવો આત્મજ્ઞાનનો અનુભવ થાય અને એનું લક્ષણ પરભાવથી ઈચ્છાથી રહિત થાય, ઉદાસીનતા, પરભાવની ઈચ્છાથી થવું એટલે શું થાય? ઉદાસીનતા. જગતના કોઈ પદાર્થ વિશે હવે મહાત્મ્ય બુદ્ધિ ન રહે, આશ્ચર્ય પણ ન રહે, બહારનું આશ્ચર્ય ઉદાસીન. આત્માનો વૈભવ મળ્યા પછી કોઈ બહારનું આશ્ચર્ય હવે એને લક્ષમાં આવતું જ નથી. ક્યાં સુધી નથી આવતું? કે રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની સર્વે માન્યા પુદ્ગલ એક સ્વભાવ. એનું સ્વરૂપ કોઈ વૈમાનિક દેવની રિદ્ધિના રૂપમાં છે, કોઈ સમોસાના રૂપમાં છે, અને કોઈ ઘરની રજકણ છે. આ બધા એક પુદ્ગલનો સ્વભાવ છે, એક પ્રક્રિયા છે, એક પરિવર્તન છે, બીજું કશું જ નથી. તત્વ એક જ છે. એને શું ઈચ્છા થાય? આવી અદ્ભુત દશા પ્રગટે છે, અને આ દશાને કોણ ઓળખે? ગુરુના ગમે એટલા ગુણ ગાય, ગુરુમાં ગમે એટલા ગુણ હોય, પણ એ ગુણને જાણે કોણ? મુમુક્ષુ. મહત્તા કેની છે? આત્મસિદ્ધિ ક્યાંથી છે? કેના આધારે છે? તો આપણે ઊંધું લઈ ગયા છો. આપણે સીધા સદગુરુને પકડીને હાલુ કરી દીધું છે. અરે સદગુરુ તેની મેળે દોડતો આવશે, જાશે ક્યાં? હે, આપણે ગુરુનો ગોતવા નીકળ્યા છે. અને શાસ્ત્ર એમ કે છે કે આ ગુરુઓ ગોતે છે, મુમુક્ષુ ક્યાં છે? આખી વાત એટલી સરસ રીતે મૂકી છે મહારાજ સાહેબે. મુનિશ્રીએ તો કૃપાળુ દેવે જે કીધી છે આત્મસિદ્ધિના રહસ્યો, એટલા ઉઘાડા કર્યા છે. અનુભવ છે ને, એટલે અનુભવમાંથી આ વાણી નીકળે છે. એટલે કે છે કે એને હરિભદ્ર સૂર્યએ બે શબ્દ આપ્યા, સરસ શબ્દ છે યોગ દ્રષ્ટિ સમુચય શાસ્ત્રના. કયા છે? કાયપાતી અને ચિત્તપાતી. અજ્ઞાની છે એ કાયપાતી છે, અને જ્ઞાની છે એ ચિત્તપાતી છે. ઓલો શરીરની અંદર મર્યાદિત રહી ગયો છે શરીરથી, પણ ઓલો જ્ઞાની છે એ ચિત્તથી સમગ્ર તત્વની અંદર ફેલાયેલો છે, વ્યાપિત થયો છે. એટલે એને શરીર સંસારમાં હોય, જાકુ કછું ન ચાહીએ, એને કંઈ જોતું નથી. આવી અદ્ભુત પ્રગટ અનુભવ એના જીવનની અંદર, એ અનુભવ એવો છે કે એને એક લક્ષણ બીજું સરસ કહ્યું કે ભેદ નથી અને પક્ષપાત નથી. આત્મસિદ્ધિ ગાથા નંબર 110. મતદર્શન આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ લહે શુદ્ધ સમકિત તે જેમાં ભેદ. સમકિત એટલે સાચી દ્રષ્ટિ, પરમાર્થ દ્રષ્ટિ, આત્મદ્રષ્ટિ, તત્વદ્રષ્ટિ. એને શુદ્ધ તત્વદ્રષ્ટિ આવી જાય, એને સાંપ્રદાયિક સમકિતની વાત થતી નથી. સાંપ્રદાયિક સમકિત એ તો પોપટપાટ છે. મુનિને કહ્યું તું શું સમકિત સમકિત કરો છો, સમકિતનું સ્વરૂપ તો સમજતા નથી. એટલે અહીંયા કહે છે કે એને ભેદ નથી. સરસ કહ્યું છે ઈશાવાસ્ય ઉપનિષદની અંદર, કહ્યું કે જેને આત્મ અનુભવ થયો હોય એનું એક લક્ષણ કહો જોઈએ. એમાં એક જ લક્ષણ આપ્યું. શું કહ્યું? કે જગતના કોઈ પણ જીવ પ્રત્યે એને ઘૃણા ન હોય, તિરસ્કાર ન હોય, સર્વત્ર પ્રેમ હોય. આ ઈશાવાસ્ય ઉપનિષદની અંદરનું સાર સૂત્ર. એની આંખમાંથી, એની હૈયામાંથી, એના શબ્દોમાંથી, એના બોલમાંથી, સમગ્ર અસ્તિત્વમાંથી પ્રેમ 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 ટપકે છે. મિત્તિ મેં સવ ભૂયેશું, આ મહાવીર કહે છે. અરે કોઈ પ્રત્યે મને વેર નથી. વેરમ મજ્જન કેણી. અરે સાહેબ તમે હમણાં બોલ્યા મિત્તિ મેં સવ ભૂયેશું, તો એ તો આવી ગયો. તો કે અસ્થિભાવથી આવ્યું કે મારે મારે સર્વ સાથે મૈત્રી છે. આ બોલો, હું અસ્થિભાવથી બોલો. તો કે ના, હજી જરા સંશોધન કર, હજી ઊંડાણમાં જા, હજી અંદર સૂક્ષ્મ ઉપયોગને મુખ, ઊંડો ને ઊંડો ઉતર. અને પછી શબ્દ આપ્યો વેરમ મજ્જન, કોઈ સાથે મારે વેર નથી. એટલે સર્વમાં ક્યાંય કેટલાય બાદ કહી રહ્યા હશે તે, મારે સર્વ સાથે મૈત્રી છે એમાં કેટલાયની બાદ બાકી કરીએ. સર્વ સાથે છે પણ આ નાલાયક સાથે તો નહીં, સર્વ સાથે છે પણ આની સાથે તો નહીં જ, આવું મગજમાં ચાલતું હોય. અને પાછું સર્વ સર્વ કઈ રે રાખે, જો આ શબ્દ, આ શબ્દની માયા સર્વ સર્વ બોલ્યા કરે. આપણે બધા હેરારું, આપણે બધા સારું થાય. પછી ઓલો કે પણ ઓલાને તમે, એની તો વાત જ નહીં કે એ નાલાયક જેવો તો કોઈ થયો નથી, એની સાથે કોઈ નહીં બોલાય. લ્યો તો તારા સર્વની અંદર કોઈની બાદબાકી થાય એવો તારો સર્વનો અર્થ. વેરમ મજ્જન તેણે, આ મહાવીરનો સ્યાદવાદ કેવો છે પકડાય છે કે સર્વ મિત્તી મેં સર્વ ભૂયેસુ, મારે જગતના સર્વ જીવો સાથે મૈત્રી છે. પછી પાછો શબ્દ આવે કે વેરમ મજ્જન કેણે, મારે કોઈ સાથે વેર નથી. એવી રીતે અહીંયા એટલી સરસ રીતે મૂકે છે. અને એ યશોવીજી મહારાજના પદમાં કહ્યું કે ગઈ દીનતા સબહી અમારી. દીનતા શું થયું? બસ આ પરભાવની ઈચ્છા. દીનતા એટલે શું? મારી લાચારી ક્યારે હોય? કે કોકનું કંઈક લેવું હોય, બહારનું કંઈક જોતું હોય, મારા સિવાય અન્યત્ર કંઈ લેવું, તો મારી દીનતા હોય ને, નહીં તો મારા કોઈના બાપની શું પડી છે. ગઈ દીનતા સબહી અમારી. ઉપાધ્યાયજી મહારાજ પદની ભાષામાં કહે છે, અને અહીંયા કહ્યું છે મુનિશ્રીએ કે પરભાવની ઈચ્છાથી જે રહિત થયા છે આ એની દીનતા નથી. પરભાવની ઈચ્છા એ જ દીનતા છે. મને આ મળે, મને તે મળે, જગતના પદાર્થોના વિવિધ સ્વરૂપ સુખ માટેની માગણી થાય, તૃષ્ણા થાય, ઈચ્છા થાય, આ બધા દીનતાની લક્ષણ છે. ગઈ દીનતા સમહી અમારી, પ્રભુ તુજ સંકિત દાન. તે અમને દાન કયું આપ્યું? સંકિત આપી દીધું, આત્મજ્ઞાન આપી દીધું. આત્મજ્ઞાનને વિશે જેની સ્થિતિ છે એની અંદર કોઈ દીનતા નથી, એને કોઈ પ્રભાવની ઈચ્છા નથી. જ્ઞાનીને ઓળખવા જ પેલા લક્ષણની વાત ચાલે છે, બરોબર સમજી લેજો. એ જે કંઈ બોલે છે આત્મા સંબંધી, એનું ઓળખાણનું ચિહ્ન નથી, એનું ઓળખાણનું લક્ષણ પૂરેપૂરું નથી. ક્વચિત હશે, એ નજીક છે, એ દિશામાં છે. હવે આત્મા સંબંધી બોલતો થયો છે, કહેતો થયો છે, પણ હજુ એની વાણીમાં એ આત્મા અંગેનું આશ્ચર્ય નથી કે ઓહો અમને આત્મા મળ્યો છે, હવે અમારે શું જોઈએ જગતમાં. મસ્તી આવે છે, ખુમારી આવે છે, દીનતા ચાલી જાય, લાચારી ચાલી જાય, કોઈ પણ પ્રકારનો દ્વંદ્વ કે મૂંઝવણ જીવનમાં ન હોય. ગમે તે સ્થિતિ હોય અને કઈ પૂછે કેમ છો, તો એને કોઈ વાતનું દુઃખ ન, કોઈ વસ્તુનો અભાવ જ જ્યાં નથી ત્યાં એને દુઃખ શેનું હોય. અહીંયા તો કેવું છે કે ઠીક છીએ. પછી ઓલો પૂછે પણ કઈક કયો તો ખરા, તો કે હવે તમે આવ્યા છો બેહો, અને પછી આપણે કહેવું પડે કે હવે બસ કરશો, હવે બંધ થશો તમે બોલવાનું, કેમ કે પછી આખું ભવો ભવના રોદણા સૌ થઈ જાય છે. મને આ નથી, મને તે નથી, મારું અહીંયા માન નથી, મને કોઈ સાંભળતું નથી, મારું આમ મમત્વ ઉપર આવી ગયો, હું પદ ઉપર ગયો અને પછી પતી ગયો, કોઈ આડો હાંક વળી જાય, પછી રાગનો દ્વેષનો યાચનાનો સુખ દુઃખના પ્રકારનો કષાયોના પ્રકારનો લોભના પ્રકારનો, અને આખું જગત આપી દેવામાં આવે તો આ સુખી થાય. જ્ઞાનીઓ કહે છે ઈચ્છાઓ આકાશ જેવી અનંત છે, અનએન્ડિંગ છે, એનો ક્યારે અંત આવી શકશે નહીં. તો મેરુ પર્વત જેટલા સોના ચાંદીના ઢગલા એની પાસે કરી દો તો પણ એની તૃપ્તિ થશે નહીં. વાસનાનું એક સ્વરૂપ છે અતૃપ્તિ. કોઈ પણ ચીજ પ્રત્યે ભાવ થાય એ વાસના છે કે નહીં, કે માત્ર ઈચ્છા થઈ છે? ઈચ્છા ટેમ્પરરી આવી, ઉદયથી આવી, પણ વાસના છે કે નહીં એનું ટેસ્ટિંગ કરવું હોય તો શું કરવું? અતૃપ્તિ એનું લક્ષણ છે. તને ફરીથી ફરીથી મેળવવાની ઈચ્છા થાય છે, અને જેમ થાય એમ એની અંદર વધારે ને વધારે તીવ્રતા આવે. સંતોષ, નિરીહતા, નિસ્પૃહતા, પણ આ ઓળખાણ કરવું પડે. વાસનાની ઓળખાણ, તૃષ્ણાની ઓળખાણ, લોભ સંતોષ નો હોય એને ક્યારેય. વૃદ્ધિભાવ જેને કહે છે સૂક્ષ્મ શાસ્ત્રની ભાષામાં, વૃદ્ધિભાવ, અંદરમાંથી વસ્તુ મેળવવાની ઈચ્છા સતત રહ્યા કરે, બહાર ગમે એટલો દેખાવ કરે. તો અહીંયા કહે છે કે આ અનંતકાળ, આ અદ્ભુત વાત છે. આ આત્માની વાત કરી પણ બધું હીરો ઘોગે. યુગ યુગ વિત્યારે તુજ પંથે ચાલતા રે, તો એ નાવ્યો મારગડાનો અંત. નાનચંદ્રજી મહારાજે પ્રાર્થના ગાઈ છે અને પ્રાર્થના પદમાં આ પદ મૂક્યું છે. યુગ યુગ વિત્યારે તુજ પંથે ચાલતા રે, તો એને આવ્યો મારગડાનો અંત. કાં તો અમારી ભૂલ છે, કાં પ્રભુ તારા માર્ગમાં કંઈક દોષ છે, આમ કેમ બને છે? માર્ગ રમત જેવો કેમ બની જાય છે? તો કે છે, આત્માનો અનુભવ કર્યો નથી. એને એટલા માટે આત્મા નથી મળ્યો કે આત્મા મળશે કોની પાસેથી? જેને અનુભવ કર્યો છે એની પાસેથી ઝલક મળશે, આત્મદર્શનની કેડી મળશે, પણ જે જાણતો નથી, અનુભવ જ નથી, તેની પાસેથી આત્મદર્શનની કેડી ક્યાંથી મળશે? પણ સાહેબ, તો કોઈ સદગુરુ છે જ નહીં, પણ એમાં તને શું દુઃખ થયું? નથી એ પછી આ જે નક્કી કરી છે ને કે ગમે તે હલે, કોક તો જોઈને. આ કઈ સંસારના સંબંધ છે કે મામો જોઈ જ મોહાડું ભરવા, અને કોઈ ન હોય તો ગમે તેના માથે ટોપી નાખીને બેસાડી દેવાનો? નથી તો નથી, શોધ કરીશ. સત્પુરુષ નથી તો નિરંતર કામના રાખીશ. 449 સત્પુરુષની નિરંતર કામના રાખીને સંસાર સેવીશ. આ જન્મની અંદર મારું પુણ્ય ઓછું હશે તો કદાચ મને સદગુરુનો યોગ નહીં થાય. નહીં થાય એટલે સદગુરુના માપ ના બદલાય, એના લક્ષણો ન બદલાય. કેટલી બધી મહત્વની વાતો જ્ઞાનીઓ આપણને કહે છે. તો ક્યારેક ક્યારેક આપણે જ્ઞાનીઓની વાત હોવા છતાં આપણે સમાધાન કરી નાખીએ આપણી રીતે. એટલે જે કહ્યું ને કે નિર્ણય લેશો નહીં તમે, તો નિર્ણય આપણે લઈ લઈએ છીએ. શું લઈએ છીએ? કે કોઈ ન હોય એના કરતા તો કાણામાં શું ખોટું, કોઈ ન મળે તો વૈરાગી બાવો, કોઈ ન મળ્યો તો કુરનો ગોળ શું ખોતો. ગોર મહારાજ, હવે ગોર મહારાજ જેવી તો કોઈ પતિત અવસ્થા નથી કોઈની. અને એને પૂછે, મહારાજ આજે કઈ તિથિ છે અને કાલે શું કરવાનું છે? અને ઓલો કે, મહાલક્ષ્મી પ્રસન્ન, ધર્મ નહીં જાય, આજે ચોથ છે, આજે આ કરવાનું. અને પછી બૈરાવું ટોળું ભેગું થયું, પૂછે કે આ સાહેબ 11 ક્યારે આવશે, સાહેબ આ ક્યારે થાય? અને ઓલો એને બધું કીધા કરે અને એ લોટ માગે છે. અરે નહીં થાય, નહીં મળે, કઈ વાંધો નહીં, પણ હું ઓળખાણમાં ભૂલ નહીં કરું. આ જન્મમાં નહીં તો આવતા જન્મની અંદર પણ મારી યાત્રા ચાલુ થશે. આ મહત્વ છે. આ 10મી ગાથા બહુ મહત્વની છે, અને આત્માર્થીના પક્ષે છે, શિષ્યના પક્ષે છે, ગુરુના પક્ષે નથી. આમાં ગુરુને કંઈ કહેવાનું નથી. આપણે કેટલી અદ્ભુત વાત મૂકી છે. તો કે છે, આવું જેને કાંઈ ન ચાહીએ એવી જેની ઈચ્છા, એટલે પ્રભાવની ઈચ્છાથી રહિત થયા છે, ચિત્ત પાતી, કાંઈ પાતી નથી, તો એવા એ મસ્તી એમનામાં આવી છે. એ સદગુરુનું પહેલું લક્ષણ કહ્યું, આત્મ અનુભવ. આત્મામાં જેની સ્થિતિ છે અને જે પ્રભાવથી બસ આ લાંબી ચર્ચાનો ટૂંકો સાર આટલો કૃપાળુ દેવે લખ્યો છે કે આત્મામાં જેની સ્થિતિ છે અને પરભાવની ઈચ્છાથી જેવો રહિત થયા છે, આ અંતરંગ દશા છે, આ બાહ્ય લક્ષણ નથી. અને આવી અંતરંગ દશાના લક્ષણ કોણ ઓળખી શકે? એ કૃપાળુ દેવે કહ્યું છે 254માં કે મુમુક્ષુના નેત્રો માત. તો કોણ મુમુક્ષુ? તો કહ્યું છે કે જે મોહાશક્તિથી મૂંઝાણો છે અને જેને એક મોક્ષ સિવાય બીજો કોઈ મેળવવાની કોઈ અભિલાષા નથી, આવો મુમુક્ષુ મહાત્માને તરત ઓળખી લે છે. બધો પરસ્પર સંધિ કરવી, મેળ કરવો અને આપણા જે વિચાર છે એને વિકસિત કરવો. બહુ કુંઠિત વિચાર થઈ ગયો છે, બહુ સ્થૂળ વિચાર છે, બહુ ઉપરછલો વિચાર છે, શાસ્ત્રનો, શબ્દનો, ઉપદેશનો, પ્રવચનો સાંભળી સાંભળીને ક્યાંય એનું ચિંતન, ઘોલણ, એનું મંથન કર્યું નથી, એની અનુપ્રેક્ષા નથી કરી અને એની સમગ્રતામાં લેવું જોઈએ. એનો બોધ આખો એક વાક્યમાં ન પકડાય, એના સમગ્ર સંદર્ભને અને સંગતિની સાથે વાતને સમજવા પ્રયત્ન કરો. શબ્દોથી નહીં, સંગતિને પકડો, સંદર્ભને પકડો તો જ્ઞાનીના કહેવાનો હેતુ પકડાય, આશય પકડાય અને એનો મર્મ પકડાય, નહીં તો બધું ચાલ્યું જશે. આવો અદ્ભુત યોગ મળ્યો છે એ પણ નિષ્ફળ જશે. અને એક કૃપાળુ દેવે એક કથામાં કહ્યું છે, યોગ ક્યારે નિષ્ફળ થાય? વિષય કશાય સહિત જે રહ્યા મતિના યોગ, પરિણામની વિષમતા તેને યોગ. જેના મનની અંદર આ વિષય કશાયની મતિના યોગ છે, એનું મતિ વિષય કશાયથી આવૃત થયેલી છે, એને પરિણામની વિષમતા. એ સાંભળશે બધું, વાંચશે બધું, પણ એનું પરિણામમાં વિષમ પરિણામ એનું આવશે, સમ પરિણામ નહીં આવે. તેને યોગ અયોગ, અને યોગ થયો તો શું અને ન થયો તો શું. એક જ ફ્લોર ઉપર બે ફ્લેટ હોય, એમાં એક ફ્લેટની અંદર મુમુક્ષુ રહે છે અને બીજા ફ્લેટમાં જેને સંસારી રહે છે, બે વચ્ચે ભેદ શું કરશો? આ એમ કે મને યોગ થયો છે, અમે વિતરાગ ધર્મ મળ્યો છે, અમને સદગુરુ મળ્યા છે, અમે આ બધું કરીએ છીએ, અને ઓલો કે હજી કાંઈ મળ્યું નથી, પોતાના ધંધામાં અને સંસારમાં ગૃહસ્થિની અંદર રહીએ છીએ. આને યોગ થયો છે ને આને યોગ થયો નથી. હવે બંને જો કસાયમાં એક સરખા હોય, માથા ભાંગે એવા હોય, બંનેના કસાય પરિણામ એક સરખા હોય, તો હવે આને યોગ થયો અને આને ન થયો, ફરક શું? તો લૌકિક દ્રષ્ટિએ શું કે અમે તો રોજ મંદિરે જાય, ગુરુ અમારા ઘરે આવે, અમારે તો આમ તેમ, આને તો કાંઈ નહીં, આ બાજુવાળો છે ને હળાહળ સંસારી પાપી છે, એટલે તને યોગ થયો અને આને ન થયો, એ બે, તેને યોગ અયોગ, તને યોગ થયો એ પણ અયોગ સમાન જ છે, ફરક ક્યાં કરીશ? આ દોષી ઓલાને કોક દી કામના જાગશે કે મને થાય તો સારું, આને થઈ જશે કે મને તો થઈ ગયો છે. કેટલી વાતોને સૂક્ષ્મતા પકડો, ગહનતા પકડીએ, આપણે ઉપયોગને તીવ્ર કરીએ. જ્ઞાન અનંત છે, વિચાર કોઈ દી મર્યાદિત છે જ નહીં. સમજ શક્તિ એ સમજેને અમે નથી સમજી શકતા, આવું કોઈ દી બને જ નહીં. એક આત્મા જે સમજી શકે છે એ જગતના સર્વ આત્મા સમજી શકે છે. હા, એના જ્ઞાનાવર્ણીયનો ક્ષયોપશમ હોય, પણ મોહનીયનો ન હોય તો ભલે જ્ઞાનાવર્ણીયનો રહ્યો, પણ જેનો મોહનીય વયો ગયો એને આત્મજ્ઞાન થતા વાર નથી. એટલે આપણે પાછું વધારે જ્ઞાનાવર્ણીયમાં જરા અભિમાન કરીએ કે મને બધા પત્રો ગમે તે આંખ કયો, ગમે તે ગાથા કયો, ભલે રહી, મોહનીય ગયું છે. તો કેટલી બધી વાત મૂકી છે જૈન દર્શનની અંદર કે તારા મોહનીયનો ક્ષયોપશમ ન થાય તો તારું જ્ઞાન અહંકાર સિવાય ક્યાંય બીજું પરિણામ આવે નહીં. તો આ પહેલું લક્ષણ, અતિ મહત્વનું લક્ષણ, આત્મસિદ્ધિમાં આગલી ગાથામાં પણ આવશે કે આત્મજ્ઞાન ત્યાં મુનિપણો તે સાચા ગુરુ હોય. બીજું કઈ લક્ષણ ન હોય તો પણ એનું આ આત્મજ્ઞાનનું લક્ષણ તો હોવું જ જોઈએ. આત્મજ્ઞાન વિનાનો ગુરુ, એને ગુરુ શબ્દ પરમાર્થ માર્ગમાં મૂકી શકાય.
અને આગમો કરે છે જે આત્માનું વર્ણન જ્ઞાની પુરુષો કરે છે એવો આત્માનો એને પ્રગટ અનુભવ.
આભાસી નહીં, કોઈ આભાસ નહીં, આત્મા વિશે કોઈ આભાસ નહીં. એટલે આ પેલું લક્ષણ આપણે પૂરું કરીએ છીએ. બીજા લક્ષણમાં જઈએ છીએ. કાંતિભાઈ મોદી ક્યાં ગયા?
બીજું લક્ષણ સમદર્શિતા સમદર્શીપણું.
નહીં, એને મને કહ્યું તો મધ્યવર્તી વિચાર. કાંતિભાઈ ક્યાં છે? અરે પ્રભુ, પણ આજે આગળ આવો ને, બેસો ને, જગ્યા છે. ચાલો. એટલે એમને વાત સરસ કરી કે દરેક ગાથાની અંદરનો આપણે વાંચી જઈશું, આપણે થશે ગાથા પૂરી થઈ. પણ જો જરાક એકાદો વિચાર, એકાદો તણખો જો મગજની અંદર બેસી જાય તો એ ગાથા બરોબર, કે આની અંદરથી મારે સમજવાનું તો આ જ હતું. પછી વિવરણ ઘણું લાંબુ થયું, કલાક દોઢ કલાક, ભલે ભૂલી જવાય, કાંઈ વાંધો નહીં. દાખલા ભૂલી જવાય, ઉપમા ભૂલી જવાય, શબ્દો ભૂલી જવાય, પણ મને આની અંદરનો વિચાર હતો કે ગુરુમાં ઓછામાં ઓછું મિનિમમ શું જોઈએ? આત્મજ્ઞાન, પ્રગટ આત્માની અનુભૂતિ, આત્માનું શાબ્દિક જ્ઞાન નહીં, આત્માનો અનુભવ જ્ઞાન. અને એની ઓળખાણ કરવા માટેનું લક્ષણ શું? તો એમાં એની સ્થિતિ હોવી જોઈએ અને પ્રભાવની ઈચ્છાથી રહે. જો જરાય પ્રભાવની ઈચ્છાનું લક્ષણ દેખાય તો એટલી અધુરપ છે એવી આપણને કાંઈ વાંધો નહીં કબૂલાત કરવામાં. આ તો શિષ્યના પક્ષે છે, આ ક્યાં ગુરુના પક્ષે લક્ષણ કીધા છે? મારે ઓળખવા છે તો મારી ઓળખાણમાં મારી ભૂલ છે, હું કબૂલ કરું, એમાં મારે શું વાંધો છે? મને થવું જોઈએ કે નહીં, આ હું સમજ્યો તો એ બધું બરોબર નહોતું, ભૂલ છે, પ્રભાવની ઈચ્છાથી રહિત હું દેખાતું નથી. વાત પૂરી થઈ ગઈ, પકડવાનું એક એક વાત. હવે બીજું લક્ષણ આગળ.
બીજું લક્ષણ સમદર્શિતા સમદર્શીપણું. શત્રુ મિત્ર હર્ષ શોક નમસ્કાર તિરસ્કાર નિંદા ગમતું અણગમતું આવા ભાવ પ્રત્યે જેને વિષમ ભાવ થતો નથી, માન અપમાન સમગણે કનેક પાસણ રે, વંદક નિંદક સમ ઈસ્યો હોય તું જાણે રે, આ સમય આ જાગ્રત છે, આયાનો ભોત નથી, ઉપલો માળ ખાલી નથી, મગજ ના સ્ક્રુ ઢીલા નથી, અને બધું સમજાય છે. સ્વજન સ્થિર છે, કોઈ સ્તુતિ કરે તો ભલે, કોઈ નિંદા કરે તો પણ ભલે, આવી નિર્દ્વંદ અવસ્થા જેના અંતરમાં આવી ગઈ છે. પરમ કૃપાળુ દેવ અપૂર્વ અવસરમાં ગાયું છે કે શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતતા, માન અમાને વર્તે તે જ સૌભવન.
જો સ્વભાવ જો
જો જીવિત કે મરણે નહીં ન્યૂન અધિકતા, ભવ મોક્ષપણે શુદ્ધ વર્તે સમભાવ જો, તેમને અંદરમાં સમતા એનો આનંદ છે, એવી ક્ષમતા પ્રાપ્ત કે આત્મનુભૂતિ થઈ છે તે એક ઘટના, અને ક્ષમતા જીવનમાં પ્રાપ્ત થઈ છે તે તેમના જીવનની બીજી ઘટના. સમતા એટલે સમભાવ. ભગવાન મહાવીર કહેતા હતા કે સમભાવ ભાવિ અપા લહે મુખ ન સંદેહો. સમભાવથી જે આત્માને ભાવિત કરે છે તેને મોક્ષ પ્રાપ્ત થાય, તેમાં કોઈ સંદેહ નથી.
બસ, કયું લક્ષણ પૂરું થાય છે? સમદર્શિતાનો મુખ્ય સૂર શું કહે છે અહીંયા? સમદર્શિતાનું લક્ષણ શું? હા, બરાબર. નિર્દ્વંદ્વ અવસ્થા છે, પણ એ આપણે કઈ અહીંયા જો એ નથી આવતું કે સોનું અને કથિરને સમાન ગણે છે, એ વાત નથી મૂકી. કાચ અને મણી સમાન છે એમ નથી મૂકી, આમ સંભાવ નથી કીધું. વૈભવ અને દરિદ્રી એ વાત નથી. બધા આત્માના ગુણો લીધા છે, બધા આત્માના અંતરસ્થ ભાવો લીધા છે. એ કે છે શત્રુ મિત્ર આ અંતરની અવસ્થા છે. હર્ષ શોક, નમસ્કાર તિરસ્કાર, નિંદા સ્તુતિ, આ બધી વાત છે એ અંતરદ્વંદ્વ છે, એ સમતા છે. સમપણું એ જુદી વાત છે, કે બંગલો ને ઝૂંપડામાં કોઈ ફેર નથી, એ જુદી વાત છે. પણ પોતાની ઈચ્છા છે જે, એની અંદર એને સમતા છે, એને કોઈ દ્વંદ્વ નથી. એટલે એની સાથે એક 837મો પત્ર છે, પણ એ અત્યારે આપણે નહીં લઈએ. એની અંદર સમદર્શિતાનું વર્ણન કૃપાળુદેવે લખ્યું છે કે દરેકને કદાચ આગળ અવશ્યતા આવશે કે જેને જે હોય એ જાણે, બરોબર જાણે, પણ એના વિશે એને રાગદ્વેષ ન થાય, પરિણતિ સમ રહે, દ્વંદ્વ ન થાય. એટલે અહીંયા આ સમ્યક દ્રષ્ટિ છે, જાગ્રત છે, નિર્દ્વંદ્વ છે. એટલે અહીંયા સરસ રીતે કહ્યું છે કે આવી શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા, માન વર્તે અમાને વર્તે તેજ. આ માન ને અમાન આ બે આંતરિક અવસ્થા છે, બાહ્ય નથી. અને એની અંદર એનો તેજ સ્વભાવ છે. જીવન અને મરણની અંદર પણ એને કોઈ ભેદ નથી. એટલે મરણને કોઈ અત્યધિક દુઃખદ અવસ્થા છે, અને બર્થડે ઉજવા કરે અને હું મરી જઈશ એનો શોક વારાવાર રોજે રોજ રોય રોદણા રોયા કરે, તો જીવિત અને મરણની અંદર બેમાં ભેદ કેટલો છે? કે આમાં મિષ્ટાન બનાવીને બધાને બોલાવે સગાવાળાને કે હાલો મેં આજે 80 પૂરા કર્યા, જેટલા કર્યા મરણની અંદર, હવે તો જુઓ ના રૂપિયો ખોટો છે, તો અમથો કેથી સાચો હતો? અમથો સાચો હતો નહીં. જીવન અને મરણ ન્યૂનાધિક, બેમાં કોઈ ન્યૂનાધિકતા નથી. જીવનનો રૂપિયો કે મૃત્યુનો રૂપિયો, કોઈ ન્યૂનાધિકતા નથી. ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સંભાવજો. ભવ કરવાના છે કે મોક્ષ થવાનો છે? જો આ દશા કેટલી અદભુત સમજાય છે. ભવ અને મોક્ષમાં સંભાવ છે, ભવ કરવાના છે તો પણ વાંધો નથી, અને મોક્ષ થાય છે તો પણ વાંધો નથી. ઉપદેશ માળામાં પ્રભુશ્રીએ દ્રષ્ટાંત આપ્યું કે ભક્ત નીચે બેઠો બેઠો ભક્તિ કરે છે, ઝાડ નીચે બેઠો છે, અને નારદજી આવે છે અને કહે છે કે ભગવાન પાસે જાઉં છો તો જરા પૂજજો તો ખરા, કે મારો મોક્ષ ક્યારે થશે? અને પેલો નારદજી જાય છે, પાછા આવે છે, પૂછે છે કઈ પૂછ્યું ભગવાને? કઈ જવાબ આપ્યો? તો કઈ આપ્યો, પણ તને કહેવા જેવો નથી. તો કે કયો ને માને, મને કઈ વાંધો નથી, તમે જે કહેશો એ મને માન્ય છે, આ સાચો ભક્ત હતો. તો નારદજી કહે છે પ્રભુએ તો કીધું છે કે આ જે ઝાડ નીચે ઊભો છે એના જેટલા પાંદડા છે એટલા ભવ કરે ત્યાર પછી આનો મોક્ષ થશે. જુએ તો આંબલીનું ઝાડ, તો વધારે નાચવા માંડ્યો. નારદજી કે તું ગાંડો થઈ ગયો, શું થઈ ગયું તને? તો કે ના ના, આ મારો મોક્ષ નિશ્ચિત થઈ ગયો, કે આટલા પાંદુરા પછી અને મારી ભક્તિ ભગવાનના લક્ષમાં તો છે ને, એની ત્યાં નોંધ થાય છે ને, એટલે નક્કી કર્યું ને કે આનો મોક્ષ છે. કેટલા ભવ પછી છે એ પછી, પણ છે એમાં મને દેખાણું. આપણને શું દેખાય? આટલા બધા મૂક લપ, તો પછી આ ભગવાનને ભજવાની જરૂર નથી. આને દેખાય છે કે છે એ મને ખબર પડી. આવો સંભાવ શુદ્ધ વર્તે. આ ઘટના એટલે ભગવાન મહાવીરે આ વાક્ય મૂક્યું છે આગમની અંદર કે જેને સંભાવ છે, સંભાવથી જે પોતાના આત્માને ભાવિત કરે છે એનો મોક્ષ નિસંદેહ છે. એવું નથી લખ્યું. હા, લહી મુખમ ન સંદેહો, એ મોક્ષ લેશે એમાં કોઈ શંકા નથી. ક્યારે લેશે એ નથી, પણ જો સમતા જીવનમાં પ્રાપ્ત થઈ હશે તો એ જીવ, કારણ કે વિષમભાવ એ કર્મબંધનું કારણ છે, સંભાવ એ કર્મબંધનું કારણ નથી. જ્ઞાની શા માટે સંભાવ કર્મ બાંધતો નથી? તો કે જ્ઞાનીને સંભાવનું જોર છે, એટલે રાગ અને દ્વેષનો અભાવ છે, દ્વંદ્વ કોઈ ભાવ છે નહીં. એ એની એક કરતા પણ ક્યારે મટી જાય છે? જો ચેતન નિજ ભાવમાં કરતા આપસ્વભાવ, વર્તે નહીં નિજ ભાવમાં કરતા કર્મ પ્રભાવ. અથવા ચેતન જો નિજ ભાનમાં, એ તો આવ્યું ત્યાર પહેલાનું બીજું શું છે? નહીં નહીં, ભૂલાઈ જાય. કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તે જાય, જ્યાં વિભાવ છે ત્યાં આ કર્મનો કરતા અને ભોગતા ચાલુ રહે છે. પદ એનું ત્રીજું અને ચોથું પદ. પણ વૃત્તિ વહી નિજ ભાવમાં થયો અકર્તા થાય, આ સમતા છે એ વૃત્તિ નિજ ભાવમાં ઉઠે છે. વૃત્તિ સંસ્કારથી, નિમિત્તથી, પૂર્વકર્મના ઉદયથી, પણ એ ઉઠેલી વૃત્તિ જ્ઞાની કર્મનો પ્રભાવ કરે છે. ઉદયનો કાલે વાત કરી હતી કે ઉદયને નિષ્ફળ બનાવે છે. પૂર્વકર્મ તો ઉદયમાં આવે આવે એટલે એ પ્રમાણે કરે જ એવું નહીં, જ્ઞાની એને મંદ કરી નાખે. અને એ આવે અને ક્યારેક તો એ પ્રદેશ ઉપર આવીને ચાલ્યું જાય, એ વિપાકને પણ એનું સ્વરૂપ પકડવા ન દે. આ જ્ઞાન દશા જો તીવ્ર હોય, તીવ્ર જ્ઞાન દશાની અંદર કર્મનું બળ એ જડનું બળ છે અને બોધ બળની જાગૃતિ એ ચેતનનું બળ છે, તો ચેતનનું બળ એ કર્મના બળને ડાયલ્યુટ કરી નાખે. હવે જુઓ અહીંયા બીજી ખૂબી કે આ બીજું લક્ષણ કહ્યું સમતાનો ભાવ, એમાં મુનિષે લખ્યું છે તે તેમના જીવનની બીજી ઘટના. એક ઘટના આત્મજ્ઞાન પ્રાપ્ત થયો છે તે, એનું લક્ષણ આત્મા વિશે સ્થિતિ છે અને પરભાવની ઈચ્છાથી. બીજી ઘટના પેલી પરભાવની ઈચ્છા છે તો પોતાની અપેક્ષા એ છે, પણ બીજા પ્રત્યે એનો વ્યવહાર શું છે? આ સંભાવ સમતાનો, સમતાનો વ્યવહાર એ બતાવે છે કે આ જ્ઞાની છે, આ ગુરુ છે. સદગુરુનું લક્ષણ છે કે એને પોતાને તો કોઈ ચીજની ઈચ્છા નથી, તો પોતાનું વર્તન જગત સાથેનું બરોબર છે, નિષ્પૃહ છે, પણ જગતના પદાર્થો સાથે એના વ્યવહારનું સૂત્ર શું છે? વ્યક્તિઓ આવે મળે, કોઈ નિંદા કરે, કોઈ સ્તુતિ કરે, કોઈ જય જયકાર કરે, કોઈ ઉપેક્ષા કરે, કોઈ માન આપે, કોઈ અપમાન આપે, કોઈ પરિસર કરે, કોઈ ઉપસર્ગ કરે. તો બીજું લક્ષણ સમતા, એ સમતા રાખી શકાય એનું કારણ આત્મજ્ઞાન એને અનુભવમાં હતું માટે. શબ્દમાં હોત તો સમતા ન હોત, હે તો દેહભાવમાં આવી જાત. સમદર્શિતા બીજું લક્ષણ છે જે કહ્યું કે જાણે પણ રાગદ્વેષ ન કરે જેવું છે એને. અહીંયા સમતાની અંદર એને પોતાની અપેક્ષા એ બધું સમાન છે. તમે ફરીથી વાંચજો. સમદર્શિતા એ કહ્યું છે એ એનું મૂઢતાનું લક્ષણ નથી, વિવેકનું લક્ષણ છે. પણ સમતા એના સ્વભાવનું લક્ષણ છે કે નિંદા અને સ્તુતિ કરી તો એ જાણતો નથી. પણ આ નિંદા છે ને આ સ્તુતિ છે જે હોય તે એની અપેક્ષાએ સમતા છે. એ અહીંયા સમતાની વાત કરે છે કે વ્યક્તિ જગત સાથેના વ્યવહારની અંદર એને જગતના વ્યવહારમાં દ્વંદ્વ છે, જગતના વ્યવહારમાં દ્વંદ્વ છે, નિંદા છે, સ્તુતિ છે, માન છે, અપમાન છે, સેવા છે, ઉપસર્ગ છે, બધું જ છે. પણ જ્ઞાનીના આચરણની અંદર એના પ્રતિભાવમાં શું છે? સમતા. તો કમઠે ધરણેન્દ્રે ચ સ્વોચિતમ કર્મ કુર્વતી પ્રભુ સ્તુલ્ય મનોવૃત્તિ પાર્શ્વનાથ શ્રેષ્ઠ. શું કહ્યું ત્યાં? કમઠ ઉપસર્ગ કરે છે અને ધરેન્દ્ર સેવા કરે છે. સ્વોચિતમ કર્મ કુરુવતી, સૌ પોતપોતાની ભૂમિકા પ્રમાણે, પોતાની યોગ્યતા પ્રમાણે પોતે એ સેવા કર્યા કરે છે. પણ પાર્શ્વનાથ શું કરે છે? બંને પ્રત્યે એની દ્રષ્ટિ કેવી છે? એની દ્રષ્ટિ સમ છે. આ જ્ઞાનીની અપેક્ષા એ જોવાનું છે કે એને આ જે કરે છે, જે કરે છે એ એની પોતાની ભૂમિકાને ઉચિત વ્યવહાર કરે છે. પણ જ્ઞાની આ છે અને આ એનો સમતાનો વ્યવહાર, સમતા એનો આધાર. એટલે ભગવાન મહાવીર કહે છે કે જો સમતા વર્તતી હોય તો એ અવશ્ય મોક્ષને પ્રાપ્ત કરશે. એટલા એટલા સૂક્ષ્મ ભાવોને પકડવા પડે. નિર્દ્વંદ અવસ્થા અને સમમૂલ્ય ગણવું એ પણ બે વસ્તુ જુદી છે. તો એ સમપણું અને સમદર્શિતા, સમદર્શિતામાં બંને આવે છે પણ એની અંદર વિવેક સાથે બધું સમજીને સાથે એ આવે છે કે એને એની અંદર રાગ દ્વેષ નથી, ઉદાસીન છે. બંને સ્થિતિને સમજે છે છતાં બંને પરિસ્થિતિ પ્રત્યે એ ઉદાસીન છે. એનું કારણ એ પ્રભાવની ઈચ્છાથી રહી છે. ના ના ના, જાણે છે, પ્રરૂપે કહે છે, પ્રરૂપે કરે છે, પણ એની પરિણામ શું છે? પરિણામ સમતા જ છે. રાગદ્વેષનો અભાવ એટલે સમતા છે. પણ કોઈ સમતા એમ ન ગણે રેવી કે એને ખબર પડતી નથી અને સમતા છે. જેમ મૂરખને બે સમતા છે, તમે સારા કપડાં પહેરાવો કે ફાટેલા પહેરાવો તો એને બરોબર, એને કઈ વાંધો. જે પહેરાવવું હોય, જે બુદ્ધિનો મંદ છે એને જે આપવું એ આપી દો. એને સારો ખોરાક ખવડાવો કે બીજો ખવડાવો, સમતા છે. તો એ લક્ષણ અહીંયા નથી કીધું, મૂળતા નથી, બુદ્ધિની મંદતા. માયાનો અર્થ ઇટ ઇઝ ઇલ્યુઝન, એ જે દેખાય છે તે નથી. સમજવા પ્રયત્ન કરજો. એને યથાર્થપણું જ્ઞાનીઓ જોઈ લીધું એટલે શંકરાચાર્યએ શબ્દ મૂક્યો કે જગત મિથ્યા છે. મિથ્યા છે એટલે વાસ્તવિક નથી, જે દેખાય છે એ નથી. યથાર્થ સ્વરૂપ એનું પૂતગઢ છે, જડ છે, દેખાય છે ચેતનમય. જગત આખું કેવું દેખાય? ચેતનમય, હસતું રમતું ખીલતું, બહુ સરસ દેખાય, રમ્ય દેખાય છે. પણ છતાં જ્ઞાની યથાર્થ સ્વરૂપે એને જુએ છે. તો આ સમદર્શિતાનો ગુણ અને એનું પરિણામ સમતા છે. એટલે કહ્યું છે કે આ બીજી ઘટના છે. બીજી ઘટના એટલે સદગુરુને ઓળખવા માટે આ જુઓ આ લક્ષણ આપે છે. પેલું લક્ષણ અને પેલાને દ્રઢ કરે એ માટે બીજું લક્ષણ, કે જો કદાચ આત્મજ્ઞાન હશે, કદાચ એને પરભાવની કાંઈ ઈચ્છા નહીં હોય, જાઓ મારે કાંઈ જોઈતું નથી, પણ કદાચ એને જો માન અપમાનમાં, નિંદા પ્રશંસામાં આવા કોઈ પણ પ્રકારના એના પ્રતિભાવો જ આવે, આંતરિક બાહ્ય પદાર્થ સંબંધી નહીં, પોતાના આંતરિક દશા સંબંધી, એ દશા સંબંધી પરિણામોમાં પણ કોઈ ભેદ નથી, પ્રતિભાવોમાં કોઈ ભેદ નથી, રાગ દ્વેષ નથી, કોઈ રાગ દ્વેષ નથી, એ નિષ્કસાય એના પરિણામ છે. તો આ સમતા છે. અને આ સમતાનું લક્ષણ પાછું પકડાઈ જાય કે આત્મજ્ઞાની ગુરુ જે સદગુરુ છે એનામાં આત્મજ્ઞાન છે અને એનામાં સમતા હોય, એનામાં સમતા હોય. જો કોઈ કે તમારા વિશે આમ કહેતો હતો અને એની માખી છકાઈ જાય તો પતી ગયું. તો પેલો ગુણ સમજવામાં ક્યાંક આપણી આ બીજી ઘટના કહી દીધી. એટલું બધું અદભુત છે જૈન દર્શન. જેમ વિચાર કરશો એમ તમને એની પાંચ મહાવ્રત, એમાં પેલું અહિંસા, બાકીના ચાર કીધા સત્ય, અચૌર્ય, અભ્રમ, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ, એ શેના માટે છે? અહિંસાના પાલન માટે, અહિંસાની પરિપૂર્ણતા માટે. જો અહિંસા ન રહેતી હોય તો બાકીના વ્રતનું પાલન છે એને જ્ઞાનીઓએ સ્વીકાર કર્યો નથી, એનો સ્વીકાર નથી. વાત મુખ્ય અહિંસાની છે. અને અહિંસા સેના ઉપર આધારિત છે? કે સર્વ દ્રવ્યો છે જગતમાં છ, એમાં એક જ દ્રવ્ય જીવ છે, ચેતન છે, આવા અનંત છે ચેતનો, પણ બાકીના બધા દ્રવ્યો જળ છે. તો તારા વ્યવહારની અંદર જળ સાથે ગમે તે વ્યવહાર હોય, પણ જીવ દ્રવ્ય સર્વ જીવ છે. તો આ જીવ દ્રવ્ય જે આજે સિદ્ધ નથી દેખાતો પણ આવતીકાલનો સિદ્ધ છે, કદાચ મારા કરતા આજે એની પર્યાય ભલે તેરી અંચ નહીં દેખાય, પણ મારા કરતા કદાચ એનો મોક્ષ વહેલો હોય. નારકીની સ્થિતિની અંદર આજે શ્રેણિક મહારાજા છે, હું તો મનુષ્યમાં છું, વિતરાગ શાસનમાં છું, સંયમ કરું છું, સ્વાધ્યાય કરું છું, યમ નિયમ છું, ભગવાનની આજ્ઞા પ્રમાણે અનુષ્ઠાન કરું છું, પેલો મોક્ષ થાય? તો આ સાહેબ કોઈ પણ જીવની અવમાનના અવગણના કરવી નહીં. સર્વ જીવ પ્રત્યે મૈત્રી, સર્વાત્મમાં સમદ્રષ્ટિ દેવો, આ વચનને કૃપાળુ દેવે તો 16 વર્ષની ઉંમરે આ અદભુત મંત્ર એક સાદી લીટીમાં આપી દીધો કે જીવ દ્રષ્ટિ, જીવ પ્રત્યેની, ચેતન દ્રષ્ટિ પ્રત્યેની સમાનતા, સમભાવ, સમદ્રષ્ટિ, જેવો આત્મા એવો જ જગતના સર્વ જીવો, આ વચનને હૃદયમાં લખી દો. આ અહિંસા ધર્મનું સૂત્ર આ મહાવીરની મૈત્રીનું મૂળ છે. આ જો ન હોય તો મૈત્રી નહીં આવે. એમ અહિંસા માટે બાકીના ચાર વ્રત કીધા, એમ અહીંયા આત્મજ્ઞાનને અનુલક્ષીને બધા હવે લક્ષણો આવશે. આત્મજ્ઞાનની અણુ અધૂરપ હશે તો બાકીના લક્ષણોની અંદર પૂર્તતા જોવા મળશે નહીં. આ બીજું લક્ષણ પૂરું થયું, આગળ વધીશું ત્રીજું લક્ષણ.
હવે ત્રીજું લક્ષણ, વિચરે ઉદય પ્રયોગ. ડબ્બો પાટા ઉપર ઉભો છે, ડબ્બો પોતે ચાલતો નથી, એન્જિન જોડાય અને ડબ્બામાં ગતિ આવે. જ્ઞાની પુરુષો પણ એવા જ છે, શરીર છે તેમાં કંઈ પણ કાર્ય થાય તે પૂર્વ પ્રારબ્ધના ધક્કાથી થાય. કરતા ભાવ નથી, કરવાની વૃત્તિ ઈચ્છા નથી, માનપાનની અપેક્ષા નથી, કંઈ મળવાનું નથી, કંઈ પ્રાપ્ત કરવાનું નથી, હરીફાઈમાં ઉતરવું નથી, કોઈની સાથે તુલના કરવી નથી, કોઈના જેવું થવું નથી, કંઈ જ કરવું નથી, સ્વરૂપમાં ઠરવું છે, પણ જે કંઈ થાય છે તે પૂર્વના ધક્કાથી થાય છે. એક એવી અવસ્થા છે જે અવસ્થામાં કરતા ભાવ નથી. અખાએ કહ્યું છે, કરતા મટે તો મીટે કર્મ, એ છે મહાભજનનો મર્મ. કરતા મટી જાય તો કર્મ મટી જાય, આ ભજનનો મર્મ છે. તમે કશું જ કરતા નથી પણ માનો છો કે હું કરું છું. જ્ઞાની તો વિચરે ઉદય પ્રયોગ. ઉદય શબ્દ છે પૂર્વના પ્રારબ્ધના વેગથી જ્ઞાનીઓનું કાર્ય થાય છે. આ ત્રણ લક્ષણો અને એક ચોથું લક્ષણ અપૂર્વ વાણી, એમની વાણી અપૂર્વ છે. અપૂર્વ એટલે અલંકારિક, અસરકારક, ઓરેટરી દિલ જીતી લે તેવી ના. લોકો તો કહે છે મહારાજ બહુ સારી વાત કહે છે, ગાય છે બહુ સારું. ગાવું અને વાત કરવી એ અપૂર્વ વાત નથી. પણ જેમની વાણીમાં આત્માનો ઝંકાર છે, જે શબ્દ સાંભળતા જ પરમ તત્વ યાદ આવે છે, અસ્તિત્વ યાદ આવી જાય, પોતાનું સ્વરૂપ યાદ આવી જાય, આને અપૂર્વ વાણી કહે છે. તથા પરમશ્રુત એટલે જ્ઞાન તમામ શાખાઓ જાણે છે. આ તમામ લક્ષણો જેનામાં છે એમને અમે સદગુરુ કહીએ છીએ. આ બહુ સંક્ષેપમાં વાત કહી, પણ આ વાતની પાછળ ઘણી મહત્વની વાત હવે શરૂ થાય છે.
બસ હવે અહીંયા આપણે રોકાઈ જઈશું. ત્રીજું લક્ષણ, ચોથું ને પાંચમું બહુ સંક્ષેપમાં મુનિશ્રીએ મૂક્યું છે, કારણ કે એના પછી એને એક આખું 837 પત્રની સમજણ વિશેષ આપી છે, તો એ વિષય આપણે પછી રાખીશું. અહીંયા ત્રીજું લક્ષણ શું કહ્યું? વિચરે ઉદય પ્રયોગનું ઉદાહરણ શું આપ્યું? ડબ્બો અને એન્જિન સાથે જોડાયેલો ડબ્બો. ડબ્બો ગતિ ક્યારે કરે? અને એન્જિન સાથે જોડાય નહીં તો એ ડબ્બો યાર્ડમાં પડ્યો રહે, કલાકો પડ્યો રહે, દિવસો પડ્યો રહે, મહિનાઓ સુધી પડ્યો રહે, પણ એ ડબ્બાને જો જોડવામાં ન આવે તો એનામાં ગતિ ન આવે. જીવન એ ગતિ છે, ક્રિયા એ ગતિ છે, કર્મ એ ગતિ છે. એ કહે છે જ્ઞાની પુરુષો પણ એવા છે, એટલે શરીર છે પણ એને શરીરથી કંઈ કામ ન થાય. પગ છે તો પગ ચાલે નહીં, હાથ છે તો હાથ કામ ન કરે, મન છે તો સંકલ્પ વિકલ્પ ન કરે, કંઈ ન થાય. આખું શરીર છે એ ડબ્બા જેવું છે. ખ્યાલ આવે છે? જ્ઞાની પુરુષોના દેહના યોગો કાયા વચન અને મન એ સ્વયં ગતિશીલ નથી, એટલે ઈચ્છાનો તો અભાવ છે, પરભાવની ઈચ્છા નથી, પોતામાં બધું છે તો શેની ગતિ કરવી છે? એટલે અહીંયા સરસ વાત મૂકી છે કે કોઈ પૂર્વનો ધક્કો લાગે, એન્જિન રૂપે અહીંયા પૂર્વકર્મ મૂક્યું છે, ઉદય મૂક્યો છે. કર્મનો ઉદયનો ધક્કો લાગે તો જેટલો ધક્કો એટલી ગતિ કરે, ધક્કો ઓછો હોય તો ઓછી ગતિ, ધક્કો વધારે હોય તો વધારે ગતિ. કૃપા છતાં દેહભાવ સમાપ્ત થયો ત્યારે મન વચન કાયના યોગો જે દેહનું વૈવિધ્ય વિચિત્રતા એનો અદભુત મહિમા શાસ્ત્રોએ ગાયો છે, આવો જ દેહ જેને પ્રાપ્ત થયો છે એ દેહમાં પણ એને કંઈ કરવું નથી, કંઈ ગતિ નથી, એનો અકર્તા ભાવ છે. અને અખાએ કીધું કે કરતા મીટે તો કર્મ એ છે મહાભજનનો મન. અને કરતા વિના કર્મ ન થાય, જ્યાં કર્મ છે જ્યાં ક્રિયા છે તો કોઈને કોઈ એનો કરતા અવશ્ય હોવો જોઈએ, આ વિજ્ઞાન છે. જો કર્મ છે તો એનો કરતા છે, જો ક્રિયા છે તો એનો કરતા છે. અહીંયા એક જબરદસ્ત વાત મૂકી કે આવો દેહ છતાં જેની દશા દેહાતી જ છે, એ પોતાના સ્વરૂપમાં સ્થિર છે, એને થવું છે તો કેવળ સ્વરૂપમાં ઠરવું છે. જે કાંઈ થાય છે તે પૂર્વના ધક્કાથી થાય છે, એની એક પણ અવસ્થામાં એનો પોતાનો સ્વયં પ્રેરણા કંઈ હોતી નથી, કંઈ સ્વયં પ્રેરણા હોતી નથી. સ્વયં પ્રેરણા હોઈ શકે પણ નહીં, જેની હોય એનામાં આ સદગુરુનું લક્ષણ કહી શકાય નહીં. જેને કંઈક કરવું છે હજી, જેને કંઈક પ્રાપ્ત કરવું છે, જેને વ્યાપ થવું છે, જેને આગળ નીકળવું છે, જેને હરીફાઈ છે, જેને સિદ્ધિ પ્રસિદ્ધિ માન પૂજા સત્કાર એની બધી જ છુપી વાસનાઓ હજી અંદર સળવળે છે, અતૃપ્તિ જેના જીવનની અંદર છે, પોતાને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું છે, તૃપ્તિ નથી, હજી બીજું કંઈક સિદ્ધ કરવું છે અને લૌકિક સિદ્ધ કરવું છે, અલૌકિક તો મળી ગયું છે, આ લક્ષણ નથી એનું. કૃપાળુ દેવ આપણને આવા લક્ષણ આ શિષ્યના પક્ષે આપે છે કે ક્યાંય ભૂલ નહીં કરશો, જેની પાસેથી ધર્મ મેળવવો છે તે ધર્મ પામ્યાની પૂર્ણ ચોકસી કરજો, ક્યાંય આવી નબળી વાતને સાંભળશો પણ નહીં કે આપણે કોણ એની પરીક્ષા કરનાર, આપણે કોણ, આપણે મમુક્ષુ, અમારે મહાત્મા જોઈએ છે, ગમે તેવો માણસ નથી જોતો, રેન્જી પેન્જી કે જેવા તેવાનું કામ નથી આ માર્ગમાં, માટે જે તે પકડાઈ જાય અમને મંજૂર નથી. હવે અમને અનાદિકાળ પછી અમારી દ્રષ્ટિ આપી અમારા પ્રભુએ કે સદગુરુ પણ ઓળખીને લેજે, તો તમે કોણ એની ગુણવત્તાની ચર્ચા કરનાર, અમે છીએ, અમે એને એને જે કરવું એ કરે, એને મને મોક્ષ થવો હોય તો થાય, ન થવો ન થાય, એના સંસારમાં અમે કંઈ નડતા નથી, પણ અમારે જો એનો આશરો લેવો હોય તો અમે ચોક્કસ પરીક્ષા કરશું કે અમારું કલ્યાણ અમને તાર કરી શકે કે નહીં, અમને તારી શકે કે નહીં, ભરસવા કરે, અમને તારવા જેટલી એનામાં ક્ષમતા છે કે નહીં, એ કોણ નક્કી કરે, જેને તરવું છે એ નક્કી કરે, જે મુમુક્ષુ છે એ નક્કી કરે, જે જિજ્ઞાસુ છે એ નક્કી કરે, જે સાધક છે એ નક્કી કરે, જે શિષ્ય છે એ નક્કી કરે, ચેલકો નક્કી ન કરે, ચેલકો તાલી બજાવ્યા કરે. ચેલાને આવો જ મહિમા હોય ગુરુનો, પોતાનું કલ્યાણનો વાત ન હોય, ગૌણ હોય, એને ગુરુ ગમે એ બસ પતી ગયું, આપણને બીજું કાંઈ નથી, એને પોતાનું કલ્યાણ કરવાની કોઈ ઝંખના જાગી નથી. જેને જાગી છે પોતાનું કલ્યાણ કરવાની, એ ગુરુ ધર્મ પામ્યો છે કે નહીં, અને એ સદગત લક્ષણોથી પરમાર્થ માર્ગનો આ મારો ત્રાતા બની શકે કે નહીં, અને આ જવાબદારી મુમુક્ષુની છે. આખી આત્મસિદ્ધિ વાંચો મુમુક્ષુના પક્ષે છે, અને આપણે તરત જ ચડી જાય કે તું એવો કયો ડાયો, અરે મારી મુમુક્ષુતા છે, મારી ઝંખના છે, મારે આની પાસેથી વિતરાગનો માર્ગ મેળવવો છે, તો એ વિતરાગ છે કે નહીં. બહુ મહત્વની વાત છે, આપણે બહુ લૌકિક કરી નાખી છે, અને એને કારણે થઈને અનંતકાળની જે ભૂલ છે એ ફરી ચાલી આવે છે, ફરી એમાં એમ આપણે ગૂંચાય છે, ફરી એમાં એમ આપણે મૂંઝાય છે, ક્યાંય માર્ગ મળતો નથી, અને અનંતવાર આપણું પરિભ્રમણ એમને એમ ચાલે છે. અરે તારનાર મળે તો પરિભ્રમણ રોકાય કે નહીં? સતનો પ્રભાવ શું? તો કૃપાળુ દેવે લખ્યું 47 પત્રમાં, તમે જુઓ તો ખરા આ પુરુષની વાતો, શરૂઆતના પત્ર લ્યો કે આખરના પત્ર લ્યો, એને લખ્યું કે કાં તો સત્પુરુષ મળ્યા નથી અને કાં તો જીવની પાત્રતા થઈ નથી, નહીં તો આ દશા ન હોય. ભૂલ થઈ છે, ક્યાંક ક્યારેક પાત્રતા થઈ છે તો સદગુરુમાં ચૂક થઈ ગઈ છે, ક્યારેક સદગુરુ મળ્યા છે તો આપણે એને ઓળખી શકા. આ દ્વંદ્વ છે, આ તોડવાનું છે. આ દ્વંદ્વ તોડવા માટે થઈને આ કૃપાળુદેવ મોક્ષ માર્ગની આત્મસિદ્ધિ આપી. અદભુત શાસ્ત્ર છે, અદભુત શાસ્ત્ર છે. ઘણા શાસ્ત્રો છે, એનો મહિમા અભલ ખૂબ છે. ઘણા શાસ્ત્રો વિશે આપણા મનની અંદર સાયકોલોજી પણ કેમ છે કે બધા બહુ ચડિયાતા છે, ભલે રહ્યા, સૌ સૌના ઠેકાણે ચડિયાતા, પૂજા કરજો, આરતી ઉતારજો, પણ આત્મસિદ્ધિ જેવો મોક્ષનો માર્ગ બતાવી દે સચોટ અને ભવની પાર ઉતારી દે, અનંતકાળની ભૂલોને નિરસન કરી નાખે એવું શાસ્ત્ર નથી જગતમાં. આ 2000 વર્ષમાં આવો ઉદ્ઘોષ તીર્થંકર કક્ષાનો, કેવળ કોટી ભૂમિનો પુરુષ એ તીર્થંકરના માધ્યમથી આપણને કહે એવો અદ્ભુત યોગ આ આત્મસિદ્ધિમાં છે. આત્મસિદ્ધિ એ આત્મયોગનું શાસ્ત્ર છે. અને શિષ્યની અપેક્ષા જ વિચારજો. આ વાંચીને ગુરુના વખાણ કરવા નહીં માંડી જતા કે આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ અપૂર્વ વાણી બધું એ નહીં છે. તે દૈણું તને પ્રતીતિ થઈ, તે એની પરીક્ષા કરી, અદભુત છે. ઘણું આની અંદર મહત્વ છે અને સૌથી વિશેષ મહત્વ મૌન થવું, તે ચિંતન કરવું, વારંવાર ચિંતન કરવું, અનુપ્રેક્ષા કરવી. પછીના બે લક્ષણ કીધા છે પણ હવે આપણે અત્યારે નહીં લઈએ. એમાં એને અપૂર્વ વાણીની પણ વાત મૂકી છે અને પરમશ્રુત પણ થયું છે, એને પણ જરા વિશેષ, થોડીક વિશેષ વિચારણાની આવશ્યકતા છે. આપણે એને પછીના અવસરે લઈશું અને ત્યારબાદ આગળનું જે વિશેષ મહત્વની વાત કરવી છે એ મહત્વની વાતના પાઠનું પણ પછી આગળ અભ્યાસ કરીશું. અવસર તો 837 છે પણ વાંચ્યા પછી કરીએ તો ચાલો. મધુભાઈનું સૂચન છે કે પછીની વાત આવે છે પણ પેલા આપણે આ જરા બે ચોથું ને પાંચમા લક્ષણની પ્રાથમિક વાત પૂરી કરીશું અને ત્યાર પછી 837નો કાલે વચનામૃતનો પત્ર વાંચનમાં લઈશું અને પછી એના ઉપર આગળનું જે બધું ચાલે છે એ 837ના સંદર્ભની અંદર જ વિવરણ અને વિવેચન છે. પણ એ વિવરણ ને વિવેચન આપણને યથાર્થ પકડાય, સમજાય એટલે 837ના પાઠનું વાંચન પણ કાલે કરીશું. એટલે કાલે આત્મ વચનામૃતના પુસ્તકો રાખશું.